શ્રી પ્રવચન સાર ગાથા 101 અને 102 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 64.
બીજનો માસ, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું ધ્રુવપણું ત્રણેય રીતિ સાથે છે. જ્યારે બીજમાંથી અંકુરનો ઉત્પાદ થાય છે ત્યારે બીજનો નાશ થાય છે, અંકુરનો ઉત્પાદ થાય છે અને વૃક્ષત્વ એમાં સામાન્ય છે. વૃક્ષપણું એ સામાન્ય છે. આ રીતે નાશ બીજને આશ્રિત છે, ઉત્પાદ અંકુરને આશ્રિત છે અને ધ્રુવ છે તે વૃક્ષત્વને આશ્રિત છે. ત્રણ અંશ છે. એ ત્રણેય અંશની જે ક્રિયા છે એ પોતપોતાના અંશને આશ્રિત છે. અવિકાર દશા પ્રગટ થાય અને આત્મા એ બંનેના આધારપણે કાયમ રહેશે. અને પોતપોતાના અંશને અવલંબિત છે. વિકાર દશા જે વિકારની પર્યાયને અવલંબિત છે, અવિકાર પર્યાયનો ઉત્પાદ અવિકાર ભાવને અવલંબિત છે અને ધ્રુવપણું આત્માને અવલંબિત છે. અને ત્રણેય એકી સાથે છે. ત્રણેયનું હોવાપણું છે એ એક સાથે છે. નાશ ઉત્પાદ ધ્રુવ્ય બીજ અંકુર વૃક્ષકૃતિ ભિન્ન પદાર્થો ગાથાનો વિષય આ થયું. વૃક્ષનું અંકુરમાં ના અંકુરનું નાશપણું, અંકુરનો ઉત્પાદપણો વૃક્ષની અંદર, બીજનું નાશપણું, અંકુરનો ઉત્પાદ અને વૃક્ષત્વનું ધ્રુવપણું એ વૃક્ષથી કોઈ ભિન્ન પદાર્થ રૂપે નથી. એ વૃક્ષના જ અવયવ છે. વળી પર્યાય રીતે અંશો ત્યાં લીધું. હા, અહીંયા પાયગ્રાફ છે ને ત્યાં અંશોની અર્થ પૂરો છે. પર્યાયો ઉત્પાદ ધ્રુવ વડે આલંબાય છે. કારણ કે ઉત્પાદ ધ્રુવ્યો અંશોના ધર્મો છે. પદાર્થ આખા પદાર્થના એ ધર્મો નથી. જો આખા પદાર્થના એ ધર્મો હોય તો ઉત્પાદ થવા કાળે આખો પદાર્થ ઉત્પન્ન થાય, વ્યય થવા કાળે આખો પદાર્થ વ્યય થાય અને ધ્રુવ પણ એની અપેક્ષાએ આખો પદાર્થ એમને એમ કુટસ્થ રહે. અને અંશોના ધર્મો છે, અંશીના ધર્મો તે નથી. છે ને વાત લીધી છે. કે વૃક્ષના એ અંશો છે એ દ્રષ્ટાંત છે, પદાર્થના તે અંશો છે. વળી બીજ અંકુર વૃક્ષત્વ પણ વૃક્ષથી ભિન્ન પદાર્થ રૂપ નથી. વળી બીજ છે, અંકુર છે અને વૃક્ષપણ છે એ બધું મળીને વૃક્ષ છે, એક પદાર્થ રૂપ છે. એ કોઈ એનાથી ભિન્ન જુદા જુદા પદાર્થ છે એવું નથી. માટે આ બધા વિવેક વૃક્ષ છે. એ જ પ્રમાણે નષ્ટ થતો ભાવ, ઉપસતો ભાવ અને પદાર્થમાં આત્મામાં તપતો ભાવ એ દ્રવ્યના અંશો છે, એ પદાર્થના અંશો છે એ બધું મળીને એ પદાર્થ છે નષ્ટ થતા ભાવનો નાશ ઉપજતા ભાવનો ઉત્પાદ અને ટકતા ભાવનું દ્રવ્ય એકી સાથે છે અને એક સાથે છે એક સમયમાં છે જ્યારે નષ્ટ થતા ભાવનો નાશ હોય છે ત્યારે જ ઉપજતા ભાવનો ઉત્પાદ હોય છે ત્યારે જ પદાર્થનો ટકતા ભાવનું ધ્રુવપણું પણ હોય છે એકી સાથે છે આ રીતે નાશ નષ્ટતા ભાવને આશ્રિત છે ઉત્પાદ ઉપજતા ભાવને આશ્રિત છે અને ધ્રુવ ટકતા ભાવને આશ્રિત છે ધ્રુવ છે એ નાશ થતા ભાવને આશ્રિત નથી કે ધ્રુવ છે તે ઉત્પાદ થતા ભાવને આશ્રિત નથી નાશ છે તે ધ્રુવને આશ્રિત નથી અને ઉત્પાદ છે તે પણ ધ્રુવને આશ્રિત નથી પૂર્વતા નાશને આશ્રિત છે એમ ત્રણેય ભાવ ત્રણેય ભાવને આશ્રિત હોવા છતાં નાશ ઉત્પાદ ધ્રુવ તે ભાવોથી ભિન્ન પદાર્થ રૂપ નથી છતાં વસ્તુ સ્થિતિ આમ છે જે એક પદાર્થ છે તેનાથી એક ભિન્ન નથી ત્રણેય ભાવો એનાથી કોઈ બીજા પદાર્થ રૂપે વળી એ ભાવો પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થ રૂપ નથી વળી તે ભાવો છે તે ભાવો એટલે ત્રણેય પ્રકારના ઉત્પાદને ધ્રુવ પણ દ્રવ્યથી ભિન્ન પદાર્થ રૂપ નથી માટે આ બધા વિવિધ દ્રવ્ય છે આ બધું મળીને એ પદાર્થ છે પરિક પદાર્થના એ બધા અંશો છે એક સત્તાના ત્રણ અંશ છે અને એના ત્રણ લક્ષણ છે એવું દ્રવ્યનું સ્વરૂપ છે એમ શીખીએ તથો ઉત્પાદ દ્રવ્યાણી દ્રવ્યેણ સહ પરસ્પર આધાર આધી ભાવત્વાત અન્વય દ્રવ્યાર્થી જનરેન દ્રવ્યમેવ ભવતિ નવી દિશા ખુલ્લી છે ઉત્પાદ વય અને ધ્રુવ એ દ્રવ્ય સાથે પરસ્પર આધારાધે ભાવ રૂપે હોવાથી અન્વય દ્રવ્યાર્થી જ નહીંથી એ બધું દ્રવ્ય જ છે એમ ઉપદેશ છે એને સારી લાગે ઉત્પાદ વેને ધ્રુવ એ દ્રવ્ય જ છે દ્રવ્યાંતર નથી શક્તિ નાસ્તી થઈ જશે ચાલો તેથી આ બધું એક દ્રવ્ય છે અને દ્રવ્યાંતર નથી તો કયા નહીં છે એમ છે કે અન્વય દ્રવ્યાર્થી નહીં થી એવું ભેદ કર્યો છે ચતુષ્ટા ભાવની નસ્તી એકતા ભાવની નાસ્તી અને ટકતા ભાવનું ધ્રુવપણું પણ એક સમયમાં છે અને એક દ્રવ્ય રૂપે છે એને અન્વય દ્રવ્યાર્થી જ નહીં થી દ્રવ્ય છે એમ કહ્યું છે જ્યારે જુઓ ત્યારે એવું જ દ્રવ્ય સ્વરૂપ દેખાય છે અન્વય દ્રવ્યાર્થી કેમ છે કોઈ પણ સમયે તમે જુઓ ત્યારે ઉત્પાદ દ્રવ્યાત્મક શબ્દ દેખાય છે કેમ કે પ્રત્યેક છે ઉપાદ લઠ્ઠી ઉપાદ ઠીડી ભંગા ઉપાદ સ્થિતિ એટલે સ્થિતિ ભંગ એટલે विशुद्ध ज्ञान दर्शन स्वभाव स्वभाव आत्मत्व निर्विकार स्वसंवेदन ज्ञान रूपेण उत्पाद तस्मिन्नेव क्षणे स्वसंवेदन ज्ञान विलक्षण अज्ञान पर्याय रूपेण मंग उत्पादन कारण यही है विशुद्ध ज्ञान दर्शन स्वभाव आत्मत्व आत्मतत्व केवल से आत्मा के विशुद्ध ज्ञान दर्शन स्वभाव स्वरूप है एकदम विशुद्ध एट परिपूर्ण शुद्ध तद्दन शुद्ध एकांत शुद्ध एकांत जे शुद्ध ज्ञान दर्शन स्वभाव रूप आत्मतत्व है ये आत्मतत्व ना निर्विकार स्वसंवेदन निर्वा आत्मतत्व में अविकार भावे जो स्वसंवेदन थाय जाणवू थाय मुद्दो है कि आत्मा जाणवू निर्विकार भावे थाय स्वविकार भावे आत्मा जाणवू बनतु अविकार भावे जाणवू विषय एवो કૃષ્ણનો શોખ છે અને બે ત્રણ જણા કાંઈ ભેગા થઈ ગયા છે ચર્ચાઓ કરી લીધી છે અમારા ગુરુનો અમને અમારી જન્મકુંડલી કાઢવી શકો એવું તો કેમ લેવા એવું તો ઠીક પણ આમાં તો બીજું બહુ કોકનું બધું જાગવું પડે છે કોકનું જાતું પડે છે એનું હે ને પછી નાનપણથી બહુ સારા માણસ છે ભણતા તો ક્યાં છે એની ખાસ સારી સ્વભાવ માણસ છે સીધો બીજી ખરી વાત એવી છે આ જ્યોતિષનું જ્ઞાન જેનું જ્ઞાન સાત્વિક હોય એને થાય છે માણસ ધાર્મિક પ્રતિવાળો હોય એ પોતે ગામધામિક પ્રતિવાળો હોય અને એને એમ કે બહુ તીવ્ર રાગદ્વેષ ન હોય એવો માણસ આ વિષયમાં જો એમ કે ઊંડો ઉતરે ને તો એને આમાં બરાબર સુખ થાય છે પણ મેં કીધું આ તો ગણિત છે આ તો માણસ જો ગણિત શીખી જાય એમ આ શીખી જાય તો આવડવું જોઈએ પોતાના આ એટલો ફેર છે આની અંદર કે હોય તો એની અંદર તો માણસને ઉઘાડો એને સૂક્ષ્મ હોય તો એ ગણિત શીખી લે પણ આ જ્યોતિષનું ગણિત એવું નથી કે ઉઘાડવાળાને આવડી જાય એ તો ગણિતની અંદર એના એક ફળાદી શું કે છે એ જોવા માટે એટલા બધા ફેક્ટર એપ્લાય કરવા પડે છે અને એટલું બધું ત્યાં જ્ઞાન પુરવવું પડે છે કે એ જ્ઞાનને ત્યાં પુરવવા માટે બીજી બધી જગ્યાએથી ઉઠાવી લેવું પડે છે એટલે બીજા વિષયથી ખાલી કરવું પડે છે એમ કે જો માણસને ખાવાનો બહુ રસ હોય પીવાનો બહુ રસ હોય વિભિન્ન પ્રકારનો શોખનો બહુ રસ હોય અનેકવિધ પ્રકારનો તો એનું જ્ઞાન પાછું આમાં કામ ન કરે કે એ જ્ઞાન નવરું થઈને આમાં પ્રવૃત્તિ ન કરી શકે કે એ જ્યોતિષનો વિષયો આવો છે એની તો એ પુનઃને આધારે છે એને શાસ્ત્ર જ્ઞાનના નિયમો એના બધા નિયમો હોય છે એ અનુસાર એને ગણતરી મૂકી પૂરતી હોય છે લખ્યું જ વાંચવાનું હોય છે અને એકાગ્રતા માગે છે અને એકાગ્રતા માગે ત્યારે બીજેથી એને અનેકાગ્ર આપોઆપ થવું પડે એ જુદી વાત છે તો એક આવા વિષય માટે પણ જે લોકો એમ માનતા હોય કે સાત્વિક જ્ઞાન છે એ આ જ્યોતિષનો વિષય કરી શકે આ પાના ઉપરથી આડે निर्विकार स्वसंवेदन ज्ञान रूपेण। तो आत्मानो जो परमात्मा स्वरूप है એને જાણવા માટે નિર્વિકાર જ્ઞાન હોય તો જ એનો એ વિષય થાય છે, સ્વીકાર જ્ઞાનનો એ વિષય થતો નથી। એટલે આત્મભાવના રસવાળું જ્ઞાન છે એ આત્મભાવમાં આત્મભાવને વિષય કરી શકતો, વિષય કરી શકે જ નહીં, તો કેમ કે એ તો સુખનું સ્વર છે। પણ એ ઇન્દ્રિય જ્ઞાન મટીને અતિન્દ્રિય જ્ઞાન ક્યારે થાય, કે ઇન્દ્રિય વિષયનો એનો રસ ઉડી જાય ત્યારે થાય। એ રસ ક્યારે ઉભરે એને, કે એની કિંમત જાય, આની કિંમત જ્યાં સુધી એની કિંમત હોય ત્યાં સુધી રસ ઉડવાનો સવાલ રહેતો, એટલે ખરેખર જ્યાં નથી ત્યાં એને સુખનો નિશ્ચય થઈ પડ્યો છે। અને નિશ્ચય થઈ પડ્યું છે એટલે એટલી બુદ્ધ જાણપણું પણ નિશ્ચયને દૂર નથી, એ બહુ નિશ્ચય છે। હજી તો ત્યાંથી જ્ઞાન ફરવાનો પ્રશ્ન બતાવો, એને દ્રઢ નિશ્ચય બહુ બરાબર છે। દ્રઢ નિશ્ચય એટલે એને જ્ઞાનમાં એ ભાષણો જોઈએ, અહીંયા સુખ નથી વિષયમાં, છતાં સુખ એને ભાષે છે, નથી છતાં વસે છે, એ તો આશ્ચર્ય છે ને। અને જ્યાં સુખ છે ત્યાં તો એને ભાષણ હોય છે, વાસ્તવિક છે, અને એ જો એને ભાષું લે તો ઓલું ખોટું હતું, જૂઠું હતું, કલ્પના હતી, એમ એને બરાબર જ્ઞાન તો એની કિંમત જાય નહીં, તો ક્યાં સુધી કિંમત જાતી નથી। વિશુદ્ધ જ્ઞાન સ્વભાવ આત્મતત્વ એનું નિર્વિકાર સ્વસંવેદ જ્ઞાન રૂપે નિર્વિકાર જ્ઞાનથી ઉત્પાદ તસ્મિન એવ ક્ષણે, એ જ ક્ષણે સ્વસંવેદન જ્ઞાન સ્વસંવેદન જ્ઞાનથી વિલક્ષણ વિરુદ્ધ એવું જે અજ્ઞાન વિજ્ઞાન પર્યાય રૂપે ભંગ એને નાસ્તી એક જ કાળમાં બે થાય છે। નાશ જ્ઞાન ઉત્પાદ એક સમયમાં થાય છે, તો સંવેદન જ્ઞાનનો ઉત્પાદ થાય છે, પેલો નાશ હોય છે, નાશ હોય છે તે જ કારણ સંવેદન જ્ઞાનનો ઉત્પાદ આત્મદ્રવ્યુપ જે છે આત્મદ્રવ્ય એની અવસ્થા સ્થિતિ છે, એટલે એની હોવા રૂપ જે ઉપયુક્ત લક્ષણ ભંગ આ કરતા ત્રણ લક્ષણ એના કરતા છે, કોણ કરતું એ ત્રણ એને ગુપા છે, વિદ્યમાન છે, હાજર છે, ઉદ્દેલી છું, સૌમ્ય પ્રોપુર અત્ર ઉપયોગી વ્યાખ્યા અનંતરમ, આ ઉપયોગનો ઉપયોગના સ્વરૂપનું દર્શન અને જ્ઞાનના ઉપયોગના સ્વરૂપનું વ્યાખ્યાન કર્યા પછી અનંતરમ પર્યાય સ્વરૂપમ ઉચ્યતે. પરિસમંતા વેદમ યુતિ ગચ્છતિ યુતિ પર્યાય, અર્થાત જે સર્વ તરફથી વેદને પામે તે પર્યાય છે. આવું વ્યાખ્યા પહેલાં કરી શકું છું. એમાં સ્વભાવ પર્યાય છદ્રવ્ય ગંધા સાધારણ છે, અર્થ પર્યાય છે વાણી અને મનને અગોચર છે, તે સૂક્ષ્મ છે, આગમ પ્રમાણથી સ્વીકારવા યોગ છે. અર્થવાની વૃદ્ધિના ભેદો સહિત છે, અર્થાત અનંત ભાગ વૃદ્ધિ, અનંત ભાગ અસંખ્યાત ભાગ વૃદ્ધિ, સંખ્યાત ભાગ વૃદ્ધિ, અને શુદ્ધ એવા સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતઃતત્વ સ્વરૂપ, જે સ્વભાવ ચતુષ્ટયનું સ્વરૂપ, તેની સાથેની જે પૂજિત પંચમ ભાવ પરિણતિ વૃદ્ધિ અને સંખ્યાત ગુણ વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ, અનંત ગુણ વૃદ્ધિ સહિત હોય છે. એવી એવી રીતે વૃદ્ધિની જેમ હાનિ પણ ઉતારાય છે. એ ફરી વ્યાખ્યા કરે છે, કેમ કે આમ તો બધું મળીને સળંગ રહ્યું છે, છતાં એ ભેદને તો પામે જ છે, અને ભેદને પામે છે એટલે એને પર્યાય કહેવામાં આવે છે. બધું મળીને દ્રવ્ય છે, સ્વાદ ભેદ ધ્રુવ, બધું મળીને દ્રવ્ય છે, એમાં ત્રણ ભેદ છે, તેથી ત્રણેયને પર્યાય કહેવામાં મર્યાદા બાંધવી નહીં. મરાઠીમાં પર્યાય શબ્દ છે ને, કઠોર પરિશ્રમ પર્યાય નહીં, એમ કરી આ 20 સૂત્રમાં પર્યાય શબ્દ આવતો હતો. મુંબઈમાં જાઉં તો કેટલાક વાહનો ઉપર, કેટલાક રસ્તા ઉપર બોર્ડમાં લખેલું છે ને, નથી ત્યાં એમ છે, બીજો વિકલ્પ નથી, બીજો વિકલ્પ નથી એટલે બીજો ઈલાજ નથી, એવો અર્થ ત્યાં છે. કઠોર પરિશ્રમ કર્યા સિવાય દેશને ઉદ્ધાર થવાનો બીજો ઈલાજ નથી, તો બીજો પર્યાય નથી એમ કહ્યું છે. એનો ત્યાં જે અર્થ હતો એ અર્થઘટન કરવું. અહીંયા ધ્રુવનો પર્યાય છે, ધ્રુવંશને પર્યાય કહે છે, અંશ છે માટે પર્યાય. એક પદાર્થનો એ ભેદ છે અને અંશ છે એટલે એને પર્યાય કહેવામાં. તદુભય આધારભૂત આત્મદ્રવ્યત્વ અવસ્થારૂપ પર્યાય દ્રવ્યમ, એ ઉત્પાદ અને વ્યયના આધારભૂત જે આત્મદ્રવ્યપણું છે, આત્મદ્રવ્યત્વ એ અવસ્થારૂપ પર્યાય છે. આત્મદ્રવ્યના આધારભૂત જે અવસ્થાપણું છે, બંનેના આધારભૂત જે આત્મદ્રવ્યનું અવસ્થાપણું છે, ઉત્પાદીને છોડીને, એ અવસ્થારૂપ પર્યાય છે અને ધ્રુવ કહેવામાં આવે છે. પર્યાય હોય એટલે વ્યક્ત જ ભાવ હોય, પર્યાય હોય એટલે ઉત્પાદરૂપ જ ભાવ હોય, વ્યક્ત જ ભાવ હોય તો કારણ શું પર્યાયની પર્યાય રહેતી નથી, કેમ કે તો અવ્યક્ત છે, એ જ્યાં વ્યક્ત રૂપે છે. ઉચ્ચ લક્ષણ આ કયા તે લક્ષણથી પોતપોતાના પર્યાયોમાં સજ્જાયા દવમ જીવી સમિતિ, જે પર્યાયો છે તે દ્રવ્ય છે, જે ત્રણેય અંશો છે તે દ્રવ્ય છે, બધું તે બધું ત્રણેય મળીને દ્રવ્ય છે. તે તો ઉચ્ચ લક્ષણો જ્ઞાન અજ્ઞાન તદ ઉભય આધાર आत्मद्रव्यत्व अवस्था रूप पर्याया ही कुटुंब द्रव्यम संति ये स्पष्टपणे उद्रेक है। ये जो कया लक्षण के ज्ञान अज्ञान ने के बनने नो आधारभूत वो आत्मद्रव्यपण ये अवस्था रूप जो पर्याय है पर्याय बहुवचन ये रूपे जो पर्याय है ते जो स्पष्टपणे द्रव्य है ये बुधु मुनि ने स्पष्टपणे पदार्थ है द्रव्य शुद्ध पदार्थ है सके नहीं गुरुगुरु नहीं लिखू का एम सुख लिखू सके अज्ञान नो व्यय सम्य ज्ञान नो उत्पाद ये बने नो आधारभूत जो ध्रुव गुरु ने पर्याय अंश ने पर्याय कहीं અથવા પર્યાય નહી પર્યાય નો સમૂહ પર્યાય નહી પર્યાય નો સમૂહ છે નિયમ નિશ્ચિતમ નિશ્ચિતમ પ્રદેશ ભેદે પ્રદેશ અભેદે સ્વકીય સ્વકીય સંજ્ઞાલક્ષણ પ્રયોજન આદિ ભેદે નો પ્રદેશ થી તો ખરેખર પણ અભેદ છે જ્યાં વ્યય થાય છે ત્યાં વિસ્તાર થાય છે ત્યાં ધ્રુવ પણ રહેલું એમ ખરેખર પ્રદેશોથી અભેદ હોવા છતાં પણ પોતપોતાના નામ દરેકને જુદું છે પોતપોતાનું સંજ્ઞા એટલે નામ પોતપોતાનું લક્ષણ જુદું છે અને ત્રણેય અંશનું પોતપોતાનું પ્રયોજન ત્રણેયને જુદું છે સમ્મા દબમ હવડી સબમ એતઃ તેથી પ્રદેશ ભેદ હોવાથી પ્રદેશ અભેદ પણ હોવાથી નિશ્ચયો આધારાધેય ભાવે તિષ્ઠંતી ઉત્પાદ આદય તસ્માત કારણાત ઉત્પાદાદી પ્રેમ પ્રસંવેદન જ્ઞાનાદિ પર્યાય પ્રેમ તો અનુભવદ્રવ્યાર્થી જ્ઞાન સર્વ દ્રવ્યમ ભાવતી દ્રવ્ય નિયમથી ઉત્પાદ જય અને ધ્રુવ વર્તે પર્યાય ત્રણે પર્યાયમાં વર્તે છે અને તે પર્યો પર્યાય પર્યો દ્રવ્ય નિયમથી નિયમથી એ દ્રવ્યમાં હોય છે અને નિયમથી દ્રવ્યમાં હોય છે અને દ્રવ્યથી બાર ત્રણમાંથી એક અંશ જતો નથી તેથી તે બધું મળીને દ્રવ્ય કારણકાર એટલે પ્રદેશ અભિવૃદ્ધિપૂર્ણ હોવાથી એ દ્રવ્યમાં ત્રણેય અંશો રહેતા હોવાથી તે બધું મળીને દ્રવ કહેવામાં આવે બધું મળીને દ્રવ છે એ તો જેથી નિશ્ચય આધારાધેય ભાવેમાં ખરેખર આધારાધેય ભાવથી તિષ્ઠંતી રહે છે તિષ્ઠંતી ઉત્પાદ આદય ઉત્પાદ વગેરે ઉત્પાદ લઈને ઉત્પાદ વગેરે એટલે ઉત્પાદ લઈ આધાર આધેય ભાવથી એક દ્રવ્યના પ્રદેશોમાં રહે છે ભિન્ન દ્રવ્યના પ્રદેશમાં રહેતા નથી એમ હોવાથી તેથી તસ્માત તસ્માત કારણ તે કારણથી ઉત્પાદાદી પ્રેમ ઉત્પાદન સ્વસંવેદન જ્ઞાનાદિ પર્યાય ત્રયમ વિશ્વ સંયોજન જ્ઞાનનો ઉત્પાદ અજ્ઞાનનો વિનાશ અને ધ્રુવનો ઉત્પણ એ ત્રણેય પર્યાય ત્રયમ ત્રણેય અંશો અન્વય દ્રવ્યાર્થિક નહીંથી સર્વ દ્રવ્ય છે અન્વય દ્રવ્યાર્થિક નહીંથી એ ત્રણેયને દ્રવ કહેવામાં એ બધાને દ્રવ કહેવામાં આવે છે કેમ કે એ ત્રણેય અનાદિ અનંત હોય છે અનાદિ અનંત એ ત્રણેય હોય જ છે એ ત્રણેય ન હોય દ્રવ હોય ત્રણ માંથી કોઈ ન હોય દ્રવ હોય ત્રણેય નહીં હોવાનો તો સવાલ નથી પણ ત્રણ માંથી કોઈ ન હોય ને દ્રવ હોય એવું બનતું નથી તેથી એને અન્વય દ્રવ્યાથી નહીં દ્રવ કહેવામાં પૂર્વોક્ત ઉત્પાદાદિ શ્રેય તથા એવ સ્વસંવેદન જ્ઞાનાદિ પર્યાયત્રયસ્ય અનુગત આકારેણ અન્વય રૂપેણ તદ આધારભૂતમ તદ અન્વય દ્રવ્ય મૂલ્યતે અન્વય દ્રવ્ય કહેવું ને એનું કારણ કે પૂર્વોક્ત ઉત્પાદાદિ ત્રયસ્ય તથા એવ સ્વસંવેદનાદિ પર્યાયત્રયસ્ય અનુગત આકારેણ અન્વય રૂપેણ અનુગત આકારેણ એમ બિના જ કરે છે પૂર્વેજી કયા ઉત્પાદાદિ ત્રય એ ઉત્પાદે ને ધ્રુવ તે જ પ્રકારે જે સ્વસંવેદન જ્ઞાન આદિ પર્યાય ત્રય કયા અજ્ઞાનનો વ્યય સ્વસંવેદનનો ઉત્પાદન ધ્રુવનું સ્થિતિ પણ એ ત્રણેયનું ત્રણેય અંશોનું ત્રણેય પર્યાયનું અનુગત આચાર્યણ અનુભવ રૂપેણ એમને અનુગત પ્રાપ્ત કરે છે પરંપરા એ પ્રકારે જ પહેલા કરે છે ઉત્પાદ વિગ્રહની પરંપરા પહેલા જ કરે છે ક્યાં સુધી કે અનાદિથી તે અનંતકાળ પર્યંત તેથી એને અનુભવ રૂપે અનુભવ દ્રવ્યાર્થિક નહીં કહેવાય ને એટલે આચાર ભગવાન એને ખુલાસા કરે છે એને અનુભવ દ્રવ્યાર્થિક નહીં કેમ કહીએ છીએ કે અનુગત આકાર એનો અનુભવ રૂપે આધાર ઉત્તમ તો અનુભવ દ્રવ્યમ બન્યો તે તેથી એને અનુભવ દ્રવ કરવામાં કરે છે ઉત્પાદ્રવ પ્રતિષ્ઠ ઉત્પાદને રિયાજ કરે છે ત્યાગ કરે છે એ ત્રણેય અંશો અનાદિ અનંત રીતે વર્તતા હોવાથી એક દ્રવ્યમાં વર્તતા હોવાથી તે બધું દ્રવ છે વિષય વસ્તુ જ્ઞાન અજ્ઞાન પર્યાય આત્મદ્રવ્યના વિશ્વમાં દ્રષ્ટાન થયું તે જ પ્રકારે વિશ્વના તમામ પદાર્થોમાં એ પરિસ્થિતિ નામના જે ત્રણ અંશો છે એ બધું ખરેખર એક છે એ ત્રણ હોવા છતાં ખરેખર એક છે એનો ભેદ નિરસ્ત કરીને એ અભેદને દર્શાવે સમજાવે છે એનું ધર્મ પૂરતા ભેદોને જાણવા
પણ એ ભૂલો ને જાણીને બધું એ ભૂલો માં ઉભું રહ્યું નહીં એને લખી દો. એ તો વાસ્તવિક જ્ઞાન માં એમ જ બને છે. સોનાની ખબર ન પડતી હોય ત્યાં સુધી સોનું કેવું હોય એ શીખવાની મહેનત કરે. એની સોનાની પીડાશ કેવી ઉત્તર જોયું પણ બેસ બે છે પણ છતાં સોનું જુદું પિત્તળ એવી જે ચોક્કસ સોનાપણારૂપ જે એનો ભેદ છે પીડાશ અને સળગતાપણું હોવા છતાં એનું જુદાપણું છે ભેદ છે એ ઓળખવા માટે શીખાય. પછી તો સોનું એમ કહેતા એને ખબર પડી પછી એનો વિચાર કરવા તો નહીં પડે. સંવેદન ખલુદગમ તાદાત્મ્યપૂર્વક જોડાયેલું અથવા રહેલું અથવા એક લેખ છે. દ્રવ છે એ એક જ સમયમાં ઉત્પાદ જોઈને દ્રવ સાથે એકમેક છે. તેથી એ ત્રિક એ ત્રણ ત્રિક ત્રણ નો સમુદાય ત્રણ મળીને એક એને ત્રિક કહેવામાં આવે છે. ત્રણ નું કહેવાનું મતલબ ત્રિક કહેવાનું કારણ એ છે કે ત્રણ મળીને એક ત્રણ મળીને તો ત્રણ જુદી 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 જગ્યાએ છે આવીને સંયોગ છે એમ નહી ત્રણ ભેદ એ ત્રિક ખરેખર દ્રવ છે. એ ખરેખર દ્રવ છે. અહીંયા માટીના ઘરનો દ્રષ્ટાંત છે. વિસ્તાર ઘણો કર્યો છે. પ્રત્યેક ગાથાનો ટીકામાં વિસ્તાર ઘણો સારો છે. ટીકા પ્રથમ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે. જે કાંઈ કહેવું છે એની સામે પહેલા જ શંકા ઉપાડી ટીકા કરાય ચાર દિવસ સૂત્રમાં તો એમ કહી દીધું. સૂત્રમાં શંકા નથી. મૂળ જે સૂત્ર છે ગાથા સૂત્ર છે એમાં શંકા નથી. એમાં તો એમ કહ્યું કે ઉત્પાદ ગુણ ધ્રુવ નામના ત્રણ ભાવો છે એ દ્રવથી એક રૂપ છે. એ બધું દ્રવ્ય જ છે. દ્રવથી જરાય જુદા પણ એમાં નથી. હવે શંકા પેલા ઉઠાવી છે વાતને વધારે સ્પષ્ટ કરવા માટે. શંકાથી એનો ઉલ્લાસો કરવામાં આવે છે. પ્રથમ શંકા ઉપસ્થિત કરવામાં આવે છે કે અહીં વિશ્વમાં વસ્તુનું જે જન્મક્ષણ હોય તે જન્મથી વ્યાપ્ત હોવાથી સ્થિતિ ક્ષણ અને નાશ 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 ક્ષણ ન હોય આમ શંકા કરે છે કે ક્યારે કોઈ પદાર્થનું જન્મક્ષણ હોય ત્યારે કઈ પદાર્થ નાશ પામેલો હોય કોઈ પદાર્થ ઉગજે કોઈ પદાર્થ ઉગજે ત્યારે એ પદાર્થનો કઈ નાશ હોય સ્થિતિ ઉપજવાની ક્ષણ તો ઉપજવાની ક્ષણ છે, ત્યારે સ્થિતિ ક્ષણ ના ક્ષણ હોય શકે નહીં. જે સ્થિતિ ક્ષણ હોય એટલે એના હોવા પણ આવું હોય, બંનેના અંતરાળમાં દ્રઢપણે રહેતું હોવાથી, જે સ્થિતિ ક્ષણ હોય તે બંનેના અંતરાળમાં દ્રઢપણે રહેતું હોવાથી, એટલે ઉત્પાદની ક્ષણ અને નાશ ક્ષણની વચ્ચે રહેલો ક્ષણ હોવાથી, દ્રઢપણે રહેતી હોવાથી, એ સ્થિતિ ક્ષણ તે જન્મ ક્ષણ એનો હોય અને સ્થિતિ ક્ષણ તે નાશનું ક્ષણ પણ હોય નહીં. પદાર્થની હૈયાતીની જે સ્થિતિ છે તે પદાર્થના ઉત્પાદનનું ક્ષણ નથી અને પદાર્થના નાશનું પણ એ ક્ષણ નથી. અને જે પદાર્થની નાશની ક્ષણ હોય તે વસ્તુ ઉજ્જીને અને ટકીને નાશ પામતી હોવાથી, કેમ કે ઉજ્જી અને ટકી નથી તો નાશ પામવાનો પ્રશ્ન રહેતો નથી. જ્યારે કોઈ પદાર્થનો નાશ ગણવામાં આવે ત્યારે એ પદાર્થ ઉજ્જો પણ છે, ટકો પણ છે અને નાશ પછી છે, એમાં પેટ આવી જાય છે. વસ્તુ ઉજ્જીને અને ટકીને પછી નાશ પામતી હોવાથી ધન ક્ષણ અને સ્થિતિ ક્ષણ તે નાશનું ક્ષણ હોઈ શકે નહીં. આમ દલીલથી વિચારતા, શંકાકારને આ દલીલ છે, આમ દલીલથી વિચારતા ઉત્પાદ આદેશનો ક્ષણ ભેદ હૃદયભૂમિમાં ઉતરે છે. તે સમયના ઉત્પાદ વધુ રહેતા નથી. આ શંકાકારે દલીલ કરી, શું પાયામાં ભૂલ છે? કે વસ્તુનો ઉત્પાદ થતો નથી, વસ્તુનો નાશ થતો નથી એમ છે. પછી વસ્તુને ઉત્પાદન થોડું લાગુ પડતા નથી એમ છે. ખરેખર પ્રશ્નમાં અહીંયા ફરક છે. જો એમ હોય તો ઉત્પાદ હોય ત્યાં નાશ ન હોય, નાશ હોય ત્યાં ઉત્પાદ ન હોય. તો બેસેલી વાત છે એમ કે છે. તો હૃદયભૂમિમાં ઉતરે છે. આમ દલીલથી વિચારતા ઉત્પાદ હોય ત્યારે નાશ ન હોય, નાશ હોય ત્યારે ઉત્પાદ ન હોય, એ ક્ષણ જોઈ કે એ ક્ષણમાં ત્રણેય હોય ન હોય અને ક્ષણ જોડ હોય એની હૃદયભૂમિમાં ઉતરે છે. અર્થાત ઉદ્ભાદનો સમય, સ્થિતિનો સમય અને નાશનો સમય ગુણધન હોય એક ન હોય એમ વાત હૃદયમાં બેસે છે. ઠીક, તો એ બરાબર કર્યું છે ને? હૃદય ગુણમાં આ ફરક છે. વસ્તુનો ઉત્પાદન એવો થતો નથી, વસ્તુનો નાશ થતો નથી. પછી એને જોઈ રહેવાનો પ્રશ્ન રહેતો નથી. પછી જ્યાં ઉત્પાદન નાશ થાય ત્યાં પછી ધ્રુવ ત્રણનું ક્ષણ છે જુદી જુદી થઈ જાય છે ને. આમ તો ઉત્પાદનનું ક્ષણ જુદી થઈ જાય, ધ્રુવનું ક્ષણ જો ઉત્પાદ હોય તો ઉત્પાદનું ક્ષણ જુદું રહે, ગૃહનું ક્ષણ જુદું રહે અને નાશનું ક્ષણ જુદું રહે. એક સમયમાં ઉપાધિ ધ્રુવ પછી રહેતા નથી. આપણે તો આ ફરક છે ને. આખા સર્વજ્ઞ ભગવાને એક સમયમાં પદાર્થના ઉપાધિ ધ્રુવ કર્યા, કે એક સમયનો ઉપયોગ સુખમ થાય ત્યારે એક સમયના ઉપાધિ ધ્રુવ એને બરાબર પ્રત્યક્ષ જ્ઞાનમાં જ્ઞાનમાં જણાય છે. એ વગર તો એ વિષય જ્ઞાનમાં આવતો નથી. એટલે નિરૂપણ એ રીતે આવ્યું, જે રીતે જ્ઞાનમાં એવી રીતે. તો અસર્વજ્ઞપણામાં આ વિષય તો આવી શકે એમ છે ને. એટલે પદાર્થનો ઉત્પાદ માનવા લાગ્યા, પદાર્થનો નાશ માનવા લાગ્યા. જ્યાં પદાર્થનો ઉત્પાદન નાશ છે ત્યાં એક સમયમાં ઉત્પાદ વિદ્રોહની પરિસ્થિતિ જ્ઞાનમાં રહેતી નથી. આમ થાય પડે છે ને એનું આ કારણ. હવે ઉપરની શંકાનું સમાધાન કરવામાં આવે છે. આવી શંકા કરી કે જન્મ ક્ષણ જુદી હોય, નાશ ક્ષણ જુદી હોય, તો પછી એને સમાધાન આવે. એ પ્રમાણે ઉત્પાદાદિકનો ક્ષણ ભેદ હૃદયભૂમિમાં તો જ ઉતરે એમ કહે છે. કે જો દ્રવ પોતે જ ઉપજે છે તો, જો દ્રવ પોતે જ અવસ્થિત રહે છે તો, અને દ્રવ્ય પોતે જ નાશ પામે છે એમ સ્વીકારવામાં આવતું હોય તો પદાર્થ ને ઉપવાદ છે, આખો પદાર્થ જ નવો ઉપજે છે, તો જ તમે એમ માની શકો કે આખો પદાર્થ નાશ પામે છે. તો એને ઉપજવાની ક્ષણ જુદી હોય, નાશની ક્ષણ જુદી હોય, પણ એ આખા પદાર્થ ને ઉપજતો ને નાશ માનવો સ્વીકારવામાં આવે તો. પરંતુ તે તો સ્વીકારવામાં આવ્યું નથી. પદાર્થ અનાદિ અનંત શાશ્વત છે, શાશ્વત એવો શબ્દ છે કે નહીં? શાશ્વત એવો શબ્દ છે તો એનું કોઈ વાચ્ય છે કે નહીં? હે, વસ્તુનો જે શાશ્વત ધર્મ છે તે શાશ્વત પદાર્થ શાશ્વત વાચક શબ્દનું વાચ્ય છે. વાચક હોય, શબ્દ વાચક હોય અને એનું વાચ્ય જગતમાં ન હોય એમ તો કદી બનતું તો વાચક શબ્દ જ ન હોય. વાચ છે ત્યારે એનું વાચક એટલે એમ કહ્યું કે એમ તો સ્વીકારવામાં આવ્યું નથી. આ પાયાની વાત છે. જો વસ્તુને શાશ્વત ન માનવામાં આવે તો એક સમયમાં ઉત્પાદરી ધ્રુવ પણ માનવામાં આવશે અને એમ બીજું સાથે સાથે તો પદાર્થની નવો ઉપજ તો માનવો પડશે. પ્રસિદ્ધ માન્યતા છે કે જગતની અંદર જે વિશ્વની રચના કે ઈશ્વર ઈશ્વરીય શક્તિ છે એને જગતની રચના કરી છે. ઈશ્વરીય શક્તિ છે એ જગતનો પ્રલય કરશે એમ સર્વથા ઉત્પાદન સર્વથા નાશ માનવામાં આવે છે. વસ્તુસ્થિતિ પણ મન ભ્રમણાએ ચડે છે ત્યારે પછી એની કલ્પના પણ અનંત કલ્પનાનો વિષય પણ વિપર્યાસમાં અનંત જાય છે. અનંત પ્રકારનો દાદા માણસો એમાં કીડીઓ ઘણી છે આ ગામના. શું કશું એવું કઈ સત્યમાં એવું હોય શકે? સત્ય એ કોઈ સંખ્યાના આધારે તપતી ચીજ નથી. સત્ય છે કોઈ સંખ્યાના આધારે તપતી ચીજ નથી. કે વિશ્વમાં સિદ્ધોની સંખ્યાથી સંસારીઓની સંખ્યા અનંત 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 ગણી છે. કેટલી છે? અનંતા સિદ્ધો હોવા છતાં સંસારી જીવોની સંખ્યા. સંસારીઓ બધા હતા, સંસારીઓ માને એ બધું સાચું એમ નથી. અને છતાં વિશ્વમાં સંસારીઓની સંખ્યા ઘટતી જાય છે અને સિદ્ધોની સંખ્યા વધતી જાય છે એમ છે કે શું થાય છે? બળ કોનું છે, ઓછાનું કે વધારાનું? શું કહે છે કે પોતે જ નાશ પામે છે? આ તો જગતમાં વિભિન્ન પ્રકારના અભિપ્રાયો છે ને એમાં શરૂઆત આવે. શરીર ને આત્મા ભિન્ન છે એમ માનનારા કેટલા જગતમાં? શરીર રૂપ જ બધા પોતાને માને છે. સંસારી પ્રાણીઓ તો બધાને શરીર રૂપ જ માને છે, છતાં વાસ્તવિકતાને એ ટાળી શકતા નથી. ગમે એટલા માનનારા હોય છતાં જ્યાં એની સ્થિતિ પૂરી થઈ એટલે એને રાખનારા અનંતા સાથે એને રાખી શકતા નથી. એમાં કોઈનું વશ છે કે અમે ઘણા માનીએ છીએ કે શરીર ને આત્મા એક છે, માટે હવે અમારો આત્મા ને અમારું શરીર તો જુદા પડવા જોઈએ? કોઈનું ચાલે નહીં. પછી ગમે એ જાતના ભાતમાં જન્મ્યો હોય પણ બધાની પરિસ્થિતિ એક જ જોવામાં આવે છે. પણ એક મહિનો તો જુદો થઈને યોગ્ય છે ને, તો એ બે દ્રવ હતા તો છૂટા પડ્યા. એક હોય તો છૂટા પડે, એકમાંથી છૂટા પડવા પણ બનવાનો સવાલ નથી. જીવનો કોઈ ગુણ ક્યારે છૂટો પડે છે? કેમ કે જીવ છે એટલે જ છે. માનસિક પરિસ્થિતિમાં તો અનેક પ્રકારની કલ્પના થાય ને, એમાં દેહ થી ભિન્ન આત્માની એક કલ્પના થાય છે. એમ કે વાત તો ક્યાં લઈ ગઈ છે? આ તો એક અભિન્નની કલ્પનામાં અનેકવિધ પ્રકાર છે. હવે કે છે કે દેહ થી આત્મા ભિન્ન છે એની એક કલ્પના થાય છે માનસિક ભૂમિમાં, કે એવી એને કલ્પના થાય, એવી કલ્પના થાય કે એને દેહનું ભાન સુધારે નહીં. ખબર છે જો તમે ઊંઘો છો એટલે નસકોરા બોલાવા માંગે એમ કે એવી એ કલ્પના થાય છે. આપણા આચાર્યમાં કીધું હોય તમને દેહને આત્મા જુદો કરી દેખાડી, એના ઉપમાંથી જુદો પડે પછી એમ કેવી માણસ કે આ હું અમારો દેહને આત્મા જુદો થઈ ગયો હતો અને અમને શાંતિનો અનુભવ કહેતો. અને આ ભગવાન રજનીશ અમને શાંતિનો અનુભવ રોજ ચાર વાર કરાવે. આબુમાં શિબિર ચાલે છે દર ઉનાળામાં, દિવસમાં ચાર વાર અનુભવ કરાવે છે. દેહના હાથમાં જુદો શું ચાર આવે એવું છે કે પછી ગુરુદેવની કિંમત પછી થાય એવું છે કે આ વિજ્ઞાન શું છે અને આ કલ્પના શું છે. ઠંડા પાણી હવારમાં નવડાવે કૂવામાંથી ઠંડુ પાણી કાઢીને 6 વાગ્યામાં, એ ભીના ટુકડા હોય ને એ પછી પરેડ જેમ શરૂ કરે ને એમ શરૂ કરાવે બીજું તો એમ કે સ્ટાઇલ છે, પદ્ધતિ છે કૃષ્ણદાયક કરવાની. બધા એ કાર્ય ચક્કરમાં આવે એ તો એમ લોકો માનેલું હોય છે. નીકળે એવા ફંગોળે શારીરિક અને માનસિક બે રીતે એટલા ખેકડા મારે, એટલા નાચે, એટલા કૂદે, એટલી ધમાલ કરે, શારીરિક અને માનસિક બે રીતે થાકી જાય પછી તો સુઈ જાઓ. જો હવે તમને શાંતિનો અનુભવ થાય છે, ઓમ શાંતિ 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 કરે તો બધાને એની મગજમાં થાય ના હોય. આપણે તો હવે અનુભવમાં આવી ગયા, દિવસમાં 4 વખત જે એ બોલવા માંડે કલ્પના એ છે ને એ કલ્પના કરવા માંડે. પણ આ તો કહેવું શું છે કે દેહના હાથમાં ભિન્નની કલ્પના મેં લાવી દે છે કે હા અમને દેહની ખબર નથી, અમારા શરીરની એને ખબર નથી છે ને, ત્યાં ઘણા કપડાં કાઢી નાખે છે. એમાં એવું છે કે મહારાજે તો કોઈ વ્યક્તિ નથી, એ તો જીવનું પોતાનું જ વિકારી પરિણામ છે. પોતે પોતાથી ભૂલો પીડ્યો છે, સ્વયં ભૂલો પીડ્યો છે, એને ભૂલો પાડવામાં આવ્યો છે એમ નથી, પણ પોતે જ ભૂલો પીડ્યો. રીતની જો બરાબર દરકાર હોય તો કોઈનાથી કોઈ ભૂલો પડે. સ્વીકારવામાં આવ્યું હોય ને એના ઉપરથી વિચાર આવ્યા કે એમ સ્વીકારવામાં આવતું હોય, જે વસ્તુનો ઉત્પાદ થાય છે, જે વસ્તુનો નાશ થાય છે એમ સ્વીકારવામાં આવતું હોય તો આ પ્રમાણે એ વાત ક્ષણભેદ હૃદયભૂમિમાં ઉતરે. પરંતુ તે તો સ્વીકારવામાં જાય હું નથી એમ વાત છે. એ સ્વીકારવા ઉપર તો આખો આધાર છે. એ સ્વીકારી લઈએ કે તમે અમારા ભગવાન, પછી તો એ જેમ છે એમ માને એના જેવું છે. એની જેની વાત નહોતી માની એમાંથી જુદા પડી ગયા છે, થોડીમાં પડી ગયેલા. એક વાત ન માની એને, મેં મને પેલા આંખ કાઢી, મેં કહેતા હું કહેતા હું તો મેં નહીં માનતો. આપણા ભાઈ રાજેન્દ્રભાઈ છે એમની સાથે હતા અને અમે બહુ ઉમદ માણસ તરીકે આરોગ્ય હતા.